चरणोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जय जिनेन्द्र। जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो, एमा प्रश्न 212। आपणे प्रश्न 211 सुधी अध्याय कर्यो छे, हवे प्रश्न 212 थी आगळ गुणस्थानी वात चाले छे। तो प्रश्न 212 मां कहे छे के मिश्र गुणस्थान कोने कहे छे। मिश्र गुणस्थान एटले त्रीजू, पहलू मिथ्यात्व, पछी श्रासाधन अने त्रीजू मिश्र गुणस्थान। तो मिश्र गुणस्थान कोने कहे छे? अहीं उत्तर आप्यो छे के सम्यक मिथ्यात्व प्रकृतिना उदयने वश थवाथी, सम्यक मिथ्यात्व प्रकृतिना उदयने वश थवाथी दर्शन मोनियनी त्रण प्रकृति, एमा पहली प्रकृति मिथ्यात्व, बीजी सम्यक मिथ्यात्व अने त्रीजी सम्यक्त्व, एम त्रण प्रकृति। एमा आ बीजी प्रकृति सम्यक मिथ्यात्व प्रकृतिना उदयने वश थवाथी जीवने केवल सम्यक्त्व परिणाम प्राप्त थता नथी अथवा केवल मिथ्यात्व रूप परिणाम पण प्राप्त थता नथी। एकला सम्यक्त्वना पण नथी, एकला मिथ्यात्वना पण नथी, एवा परिणाम छे एटले मिश्र परिणाम छे। ए मिश्र परिणाम छे एने मिश्र गुणस्थान कहेवामां आवे छे। एटले कहे छे के परंतु मळेला दही गोळना स्वादनी माफक, दही अने गोळ भेगा थया होयना स्वादनी माफक एक भिन्न जातिनो मिश्र परिणाम थाय छे तेने मिश्र गुणस्थान कहे छे। આવું કેમ થતું હશે? આવું એટલા માટે થાય કે એ પહેલા મિથ્યાત્વના ગુણસ્થાનથી આગળ વધીને ત્રીજા ગુણસ્થાને જાય છે એમ નથી, એમ હોય તો એને સમ્યક્ત્વનો અંશ પણ હોય નહીં, પણ એ સમ્યક્ત્વ એને થયું છે અને પછી પાછો પડે છે એટલે પછી એ બીજે જાય છે, ત્રીજે આવે છે, એટલે એને સમ્યક્ત્વ પરિણામ પણ છે અને મિથ્યાત્વ પરિણામ પણ છે, એટલે એવા મિશ્ર પરિણામ હોય છે, એવા મિશ્ર પરિણામ છે, પૂરું પૂરા સમ્યક્ત્વ પરિણામ છે એમ નથી, હજી મિથ્યાત્વ પણ બાકી છે, એટલે એને મિશ્ર ગુણસ્થાન કહે છે। અને આવા ત્રીજા ગુણસ્થાનથી જીવ પાછો ચોથે ગુણસ્થાને આવે છે એટલે સંકિત પ્રાપ્ત કરે છે, સમ્યક્ત્વ થાય છે, તો એ વખતે એને સાત પ્રકૃતિ કર્મની જાય છે, દર્શન મોહનીયની ત્રણ અને ચારિત્ર મોહનીયની ચાર, સાત પ્રકૃતિ જાય છે। પ્રશ્ન 213। અવિરતી સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ચોથું ગુણસ્થાન સમ્યક દર્શન, પણ અવિરતી દેશવિરતિ એ પાંચમું છે, આ અવિરતી છે, ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન થાય છે ત્યાં ચારિત્ર નથી, એટલે એ અપેક્ષાએ એને અવિરતી કહેવામાં આવે, પણ સમ્યક દર્શન તો બરાબર છે, સમ્યક દર્શનમાં કંઈ ઓછું અધૂરું એવું કંઈ નથી, સમ્યક દર્શન એટલે સાચી માન્યતા, સમ્યક માન્યતા, યથાર્થ માન્યતા, જીનેશ્વરે જેવો માર્ગ પ્રવૃત્યો છે એવા માર્ગની શ્રદ્ધા એવું સમ્યક દર્શન તો બરાબર છે, પણ સાથે વ્રત અને તપ નથી રહ્યા એ વાત અહીંયા જણાવવી છે, એટલે એ અવિરતી સમ્યક દ્રષ્ટિનું સ્થાન એ ગુણસ્થાન ચોથું ગુણસ્થાન છે. દર્શન મોનિયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ એ સાત પ્રકૃતિઓના ઉપશમ અથવા ક્ષય અથવા ક્ષયોપશમના સંબંધથી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન માયા લોભ ના ઉદયમાં જોડાતા વ્રત રહિત અને અંશે સ્વરૂપ આચરણ ચારિત્ર સહિત નિશ્ચય સમ્યક્તધારી ચોથા ગુણસ્થાન વર્તી હોય છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિને પાંચ પ્રકૃતિનો ઉપશમ થાય છે, એટલે મિથ્યાત્વ પ્રકૃતિ અને અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ એમ પાંચ પ્રકૃતિનો અનાદિ મિથ્યાદ્રષ્ટિને ઉપશમ થાય છે. એ સિવાય જેને એક વખત સમ્યક થયું છે અને પડવાનું થયું છે એને દર્શન મોહનીયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ એ સાત પ્રકૃતિનો ઉપશમ હોય અથવા ક્ષય હોય અથવા ક્ષયોપશમ હોય, એટલે એવા સાત પ્રકૃતિના ઉપશમ ક્ષય અથવા ક્ષયોપશમના સંબંધથી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન માયા લોભના ઉદયમાં જોડાતા, એટલે કે પહેલી ચોકડી કસાયની એનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થયો છે ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધીના એનો ઉપશમ ક્ષય કે ક્ષયોપશમ થયો છે, પણ એના પછીની બીજી ચોકડી અપ્રત્યાખ્યાનાવરણ એ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન માયા લોભ છે એના ઉદયમાં એને જોડાવાનું થાય છે, એટલે એના કસાય જે અનંતાનુબંધી હતા જે અનંત અનુબંધ કરાવે તેવા તીવ્ર હતા એવા નથી, પણ મંદ કસાય થયા છે, એના કસાયો મંદ છે. અપ્રત્યાખ્યાનાવરણ હજી છે, પ્રત્યાખ્યાનાવરણ છે અને સંજ્વલન પણ છે, એટલે માત્ર એક જ કસાય ગયો છે. ચોથા ગુણસ્થાને કે એક કસાય જાય છે, પાંચમાએ બે કસાય જાય છે અને છઠ્ઠાએ ત્રણ કસાય જાય છે, એટલે હજી ચોથા ગુણસ્થાનની વાત કરે છે તો એમાં એક કસાય અનંતાનુબંધી કસાય ગયો છે, એટલે બીજા ત્રણ કસાય બાકી રહ્યા છે, એટલે એમાં ત્રણ કસાયમાં પહેલો એને અપ્રત્યાખ્યાનાવરણ લીધો, એના ક્રોધ માન માયા એ પ્રત્યાખ્યાનાવરણના ક્રોધ માન માયા લોભ કરતા એ થોડાક વિશેષ હોય છે, અને સંજ્વલનના તો અતિ અતિ મંદ હોય છે. સંજ્વલન કસાયના ક્રોધ માન માયા લોભ જે છે એ તો અતિ અતિ મંદ હોય છે, તો મંદ કસાય છે, મંદતર કસાય છે. તો અહીંયા વાત જે લીધી આ પ્રમાણે લીધી, કર્મની અપેક્ષાએ વાત લીધી, ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ કેવું છે એ કર્મ અપેક્ષાએ અહીંયા સમજાયું કે કાં તો પાંચ પ્રકૃતિ જાય છે જો અનાદિનો મિથ્યાદ્રષ્ટિ છે તો, અથવા તો એને સાત પ્રકૃતિ જાય છે તો જાય છે તેમાં શું થાય છે, તો કે ઉપશમ થાય, ક્ષય થાય કે ક્ષયોપશમ થાય, અને એ અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન માયા લોભ તો એને રહે છે, અનંતાનુબંધી કસાય જે છે એના એ ઉપશમ ક્ષય ક્ષયોપશમ છે, એટલે એમાં એમ કહ્યું કે એ રીતે એમાં જોડાતા એને શું થાય, તો કે હજી વ્રત થયા ન હોય, એ બાર વ્રતધારી કે અગિયાર પ્રતિમાધારી શ્રાવક થયો ન હોય એટલે વ્રત રહિત અને અંશે સ્વરૂપ આચરણ સહિત, સ્વરૂપ આચરણ સહિત ચારિત્રના બે ભેદ ગઈએ આપણે, ચારિત્ર બે પ્રકારે હોય, સ્વરૂપ આચરણ ચારિત્ર અને સંયમ આચરણ ચારિત્ર. તો સંયમ આચરણ ચારિત્ર તો શ્રામણ્ય લે, દીક્ષા લે, મુનિ થાય એટલે સંયમ આચરણ ચારિત્ર થાય છે, પણ સ્વરૂપાચરણ ચારિત્ર તો એને હોય છે. સ્વરૂપાચરણ ચારિત્ર તો ચોથા ગુણસ્થાનથી હોય છે, કેમ કે દ્રષ્ટિ સમ્યક થઈ છે એટલે એને સ્વરૂપ આચરણ ચારિત્ર છે. શુદ્ધ સ્વરૂપનું ભાન થયું છે અને શુદ્ધ સ્વરૂપનું ભાન થયું છે એટલે ભેદ જ્ઞાન થયું છે. ભેદ જ્ઞાન પોતે અન્ય પદાર્થોથી અને અન્ય જીવોથી જુદો છે એવું ભેદ જ્ઞાન છે, અને એ સાથે સમ્યક જ્ઞાન પણ છે કે પોતાનું સ્વરૂપ અનંત ગુણોનો પિંડ એવો ભગવાન આત્મા એનું જે સ્વરૂપ છે એનું પણ એને જ્ઞાન વર્તે છે, અને એવા અનંત ગુણની પર્યાય એને અનુભવમાં આવે છે. આવી દશા થઈ છે એટલે શ્રદ્ધા સમ્યક થઈ છે. શ્રદ્ધા સમ્યક થઈ છે એટલે એને સમ્યક દર્શન થતા આઠ અંગ સમ્યક દર્શનના જે પ્રગટે છે એ સમ્યક દર્શનના આઠ અંગમાં રહેલા દોષોને પોતે દૂર કરે છે, અને એનું ચારિત્ર છે. બીજી રીતે પણ કહીએ તો જ્યારે એને અનુભવ થાય છે, અનુભૂતિનો સમય છે, તો એ અનુભૂતિના સમયે એને પૂર્ણ સંયમ સંવરની દશા વર્તે છે. એને સંયમ આચરણ ચારિત્ર નથી, છતાં પણ એ જ્યારે અનુભવનો કાળ છે એ વખતે એને સંવરની દશા વર્તે છે એટલે નવા કર્મનો બંધ થતો નથી. એટલે સ્વરૂપમાં છે, અનુભવની દશામાં છે, ચોથું ગુણસ્થાન છે, ત્યારે પણ એને એ વખતે સંવર છે એટલે એ વખતે એને નિદ્રા થાય છે, આશ્રવ થતા નથી. એવું એ સ્વરૂપ આચરણ ચારિત્ર અતિ મહત્વનું છે, કેમ કે સ્વરૂપ આચરણ ચારિત્રમાં અનંતાનુબંધી કસાય જાય છે એ વાત આવી જાય છે. અનંતાનુબંધી કસાય જાય એટલે એનો અર્થ કે હવે અનંત અનુબંધ થવાના નથી, તો અનંત ભવ પણ નથી. અનંત ભવ પણ નથી, હવે ભવ ગણતરીમાં છે. કૃપાળુદેવ કહે છે કે સમ્યક દર્શન થયા પછીથી વધુમાં વધુ 15 ભવે મોક્ષે જાય, વધુમાં વધુ 15 ભવે મોક્ષે જાય. એ વાત પણ એમ જ છે, દ્રષ્ટિ સમ્યક થઈ સાચી વસ્તુનો ખ્યાલ આવ્યો, માર્ગની પ્રાપ્તિ થઈ છે, તો સાચો માર્ગ મળ્યો છે, તો હવે એને ચારિત્રનો પુરુષાર્થ બાકી રહ્યો છે, અને ચારિત્રના દોષ છે તો એવા ચારિત્રના દોષને તો એ ત્વરાથી દૂર કરી લેશે અને એ પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે જશે. એટલે એવું સ્વરૂપ આચરણ ચારિત્ર છે તે અતિ મહત્વનું છે. માત્ર એમ કહી દેવું કે ચોથા ગુણસ્થાન કે શુભ ભાવ જ છે તો એ વાત મિથ્યા છે, કેમ કે ચોથા ગુણસ્થાને સ્વરૂપનો અનુભવ છે, પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ એનો એને અનુભવ છે એટલે એ શુદ્ધ પર્યાય પ્રગટે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની શુદ્ધ પર્યાય પ્રગટે છે, અને એવી જ પછી સમ્યક શ્રદ્ધા થાય છે એટલે શ્રદ્ધાગુણનું પણ સમ્યક પરિણમન થાય છે, અને એને લીધે એની દ્રષ્ટિ બદલાય છે એટલે એના વિચારોમાં વિકલ્પોમાં માન્યતામાં બધે ફેર પડી જાય છે. હવે એને ઊંધી માન્યતા થતી નથી, સ્વરૂપનું દર્શન થયું છે એટલે સ્વરૂપ જેવું છે એવી જ એની માન્યતા છે, અને પોતાના સ્વરૂપ વિશે આ આત્મા એ પ્રતિભાસ થયો છે, એ પ્રતિભાસ તો સિદ્ધ ભગવાનને જેવો છે એવો જ એને પણ પ્રતિભાસ છે. એટલે સમ્યક દર્શન, આત્માનું દર્શન, આત્માનું અવલોકન, આ આત્મા એમાં તો ક્યાંય ભૂલ છે નહીં. જ્ઞાનમાં તારતમ્યતાની રીતે જોવા જઈએ તો કેવળ જ્ઞાન જેમને થયું છે એમના જ્ઞાન અને સમ્યક દ્રષ્ટિના સમ્યક જ્ઞાનમાં ઉઘાડની અપેક્ષા એ ફેર છે. કેવળ જ્ઞાન થયું છે તો પૂર્ણપણે જ્ઞાનનો ઉઘાડ છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે તો એ સમ્યક જ્ઞાનમાં એટલો ઉઘાડ નથી. પણ જે જ્ઞાન છે તે સમ્યક છે, એ જ્ઞાન સમ્યક છે, સાચું છે, આત્માનું જ જ્ઞાન છે. એ આત્માનું જ્ઞાન છે. એટલે એ વખતે જે દશા છે એમાં સ્વરૂપ આચરણ ચારિત્ર, સ્વરૂપ જેવું છે તેવું માનવા વિશેનો ભાવ, એવા ભાવરૂપે ચારિત્ર છે અને એવા ભાવરૂપે ચારિત્ર વર્તે છે એટલે હવે એને અનંત અનુબંધ થતા નથી. એનું અનંત અનુબંધ થાય એવું કસાયોમાં જોડાવું પણ થતું નથી. એટલે એવા સ્વરૂપ આચરણ ચારિત્ર સહિત છે. સ્વરૂપ આચરણ ચારિત્ર વિશે આપણે અષ્ટપાહુડમાં, ભાવપાહુડના અધિકારમાં અને એની પહેલાના અધિકારમાં પણ આપણે ઘણી સ્પષ્ટતાઓ કરી છે. સ્વરૂપ આચરણ ચારિત્ર અતિ મહત્વનું છે. સંયમ આચરણ ચારિત્ર તો બધા સમજે છે પણ સ્વરૂપ આચરણ ચારિત્ર છે એને લોકો સમજતા નથી. સમ્યક દ્રષ્ટિ છે એને જે સ્વરૂપ આચરણ ચારિત્ર છે એ વાત એના બાહ્ય વેશ ઉપરથી જણાતી નથી, ખ્યાલમાં આવતી નથી, એટલે એનું લોકોને અજાણપણું છે. એવો સમ્યક દ્રષ્ટિ જીવ તમારી સાથે રહેતો હોય, રોજ તમે એના સંપર્કમાં રહેતા હો તો પણ એના બાહ્ય આચરણમાં કોઈ વિશેષતા ન દેખાતા તમને એમ લાગે કે બરાબર ઠીક છે, ખાસ કોઈ વાત નથી. એવા જ કપડાં પહેરતો હોય જેવા પહેલા પહેરતો હતો એવા જ, અને એ જ પ્રકારે જોબ પણ કરતો હોય, એ જ પ્રકારે કામ કરતો હોય પણ સમ્યક દ્રષ્ટિ હોય. એટલે બાહ્યમાં ઘણી વખત કોઈ ફેરફાર દેખાય નહીં એટલે લોકોને એમાં એમ થાય નહીં કે આમને કોઈ ચારિત્ર વર્તે છે. ચારિત્ર એ અંતરંગ દશા છે. સમ્યક દર્શન થતાં આખી વાત ફરી જાય છે, શ્રદ્ધા બદલાઈ જાય છે, જ્ઞાનમાં પણ જે ઉઘાડ થઈ જાય છે એ બધાને લીધે થઈ અને એનું જીવન આખું બદલાય છે, ભલે બાહ્યમાં એમ જ લાગતું હોય. કૃપાળુદેવ સમ્યક દ્રષ્ટિ હતા, હીરાના ધંધો કરતા હતા, કોઈને લાગે નહીં કે કંઈક છે, હીરાનો વેપાર કરતા હતા. એવી રીતે સમ્યક દ્રષ્ટિના બાહ્ય આચરણમાં ઘણી વખત એવું લાગે કે સામાન્ય ગૃહસ્થ જેવું જ જીવન છે એવું લાગે, પણ અંતરંગ દશા એની એ જુદા પ્રકારે છે. એને બહારમાં બધે જ ફિકાસ લાગે છે, બધું ફિક્કું લાગે છે, કોઈમાં એને એવો રસ નથી પડતો, એટલી રૂચિ થતી નથી. જે કંઈ એને રસ છે, રૂચિ છે, એ મંદપણે છે, એ મંદપણે છે. દ્રષ્ટિ હંમેશા સ્વરૂપ તરફ રહે છે અને પોતાના સ્વરૂપમાં ફરી પાછો ક્યારે જઉં, બસ એ વિકલ્પ એને હોય છે. જે કંઈ કાર્યો કરે છે એ બધા એ પેલી ધાવ માતાની જેમ કરે છે કે આ બધા કાર્યો છે તે કાર્યો બરાબર એ કરે, પણ એ સમજે છે કે એમાંનું કોઈ કાર્ય મારું નથી. જેમ પેલી ધાવ માતા હોય એ બાળકને ઉછેરે છે અને બધું લાલન પાલન કરે છે, પણ એ સમજે છે કે આ બાળક મારું નથી. એ ખૂબ પ્રેમથી બધું બાળકનું કામ કરે છે પણ એ ધાવ માતા તરીકે ત્યાં નોકરી કરે છે, એ બાળકને પોતાનું માનતી નથી. એવું જ કંઈક સમ્યક દ્રષ્ટિને થાય છે કે જે કંઈ કાર્યો કરે છે એ બધા કાર્યો થાય છે તો થાય છે, એ પૂર્વના કર્મના ઉદય રૂપે એ સંયોગો આવ્યા છે અને એમાં એને જોડાવું થાય છે તો થાય છે, પણ એમાં એને કોઈ ઉત્સાહ નથી, એમાં કોઈ એને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી કે આ બહુ સારું છે ને આ બહુ ખરાબ છે, એમાં કોઈ તીવ્રતા નથી. એને જોડાવું થાય છે પણ મંદ ભાવે જોડાવું થાય છે, એને મંદ ભાવે જોડાવું થાય છે. અને બીજી વાત, આઠ અંગની વાત આપણે જાણીએ છીએ, એ નિસંકિત થાય છે, શંકારહિત થાય છે. શંકારહિત થવું કે ભયરહિત થવું એ બહુ મહત્વની વાત છે. તમને શંકા ન થાય અને ભય પણ ન લાગે એવી દશા થવી, એવી દશા પ્રગટ થવી, એ તે મહત્વની વાત છે. ભવિષ્યકાળમાં મારું શું થશે ને હવે કેમ થશે ને રોગ નો ભય લાગે ને મરણનો ભય લાગે ને સ્વજનોના મરણ ને સ્વજનોના રોગનો ભય લાગે ને એવા કોઈ પ્રકારના ભય હોય નહીં અને કોઈ પ્રકારની ધર્મ સંબંધી આત્મા સંબંધી એને શંકા ન હોય. આશંકા હોય, આશંકા એટલે એ વસ્તુમાં એને ક્યાંક કોઈક રીતે સમજણ નથી પડતી એવી આશંકા હોય, પણ શંકા ન હોય. શંકા એટલે વિપરીત માન્યતા રૂપે, આ માન્યતા સમ્યક માન્યતા જે છે એના કરતા વિપરીત માન્યતા થવીને આ સમ્યક માન્યતા જે છે એનો વિશ્વાસ ન બેસવો એવું હોય નહીં. તીર્થંકર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એના પ્રત્યે હવે એને શ્રદ્ધા પૂરેપૂરી છે, અને એ શ્રદ્ધાનું કારણ એનો અનુભવ છે, એનો અનુભવ છે. એ જ રીતે નિર્વિચિકિત્સા એટલે કે એને બીજા પ્રત્યે દુગંચા જુગુપ્સા એવો ભાવ ન થાય, એટલે તિરસ્કારના ભાવ પણ એને નથી થતા. એવું ગમે તેવું ગંદુ આ તે એમ પણ એવી રીતે કરીને પણ એના એવા તિરસ્કારના ભાવ નથી થતા. એટલે એ પ્રમાણે આઠે આઠ અંગોનો આપણે વિચાર કરીએ તો એ આઠે અંગો એને પ્રગટ થાય છે, એટલે એ સ્વરૂપ આચરણ ચારિત્રનો જ ભાગ છે એમ કહેવાય, એમ કહેવાય. અને વળી પાછો એ ચોથે ગુણ સ્થાને કે છે તો જ્યારે જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે થોડી ક્ષણો માટે, એ વખતે તો એને શુદ્ધ ભાવ છે, તો એ શુદ્ધ ભાવ વર્તે છે ત્યારે તો સંવર હોય છે અને નિજરા થતી હોય છે. એટલે એ રીતે આખું સ્વરૂપ આચરણ ચારિત્ર, સ્વરૂપ આચરણ ચારિત્રનું સ્વરૂપ છે, એટલે સ્વરૂપ આચરણ ચારિત્ર એ પ્રકારે એને હોય છે અને એ અતિ મહત્વનું છે. સ્વરૂપ આચરણ ચારિત્રમાં એ આઠ અંગ એને પ્રગટ થાય છે, એમાંના કોઈ પણ દોષ રહ્યા છે કે બીજા કોઈ પણ દોષ છે, સૂક્ષ્મ દોષ છે, તો એ બધાને એ પોતે દૂર કરે છે. કેમ કે માન્યતા સમ્યક થઈ છે એટલે બધા દોષોને દૂર કરે છે. સમ્યક્તાના 25 દોષોની વાત આપણે કરી ગયા છીએ, તેવા 25 દોષોને એ દૂર કરે છે. અને સમ્યક આચરણ ચારિત્ર દ્વારા એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે, શુદ્ધિની વૃદ્ધિ કરે છે. ઘણા કર્મો છે એનો ક્ષય ક્ષયોપશમ કે ઉપશમ થાય છે, અને એ પ્રકારે એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે અહીંયા એ વાતને લીધી છે સ્વરૂપ આચરણ ચારિત્ર સહિત છે. નિશ્ચય સમ્યક્તધારી ચોથા ગુણ સ્થાન વર્તી હોય છે. સમ્યક્ત તો નિશ્ચય સંકિત છે અને એવો એ ચોથા ગુણ સ્થાને હોય છે. તો કર્મની વાત આપણે એકલી લઈએ એના કરતા એ જે પ્રાપ્ત કરે છે એ વાતને વધારે સમજવી જોઈએ. કોઈપણ વસ્તુને નાસ્તિથી અને અસ્તિથી બંને પ્રકારે સમજવી જોઈએ. તો નાસ્તિથી વાત તો બરાબર છે કે કર્મ આ જાય છે ઉપશમ થાય છે, ક્ષયોપશમ થાય છે, એ બધી વાત તો સમજ્યા બરાબર છે. પણ એ જીવને શું પ્રાપ્ત થાય છે એ મહત્વનું છે. તેમાં સ્વરૂપ આચરણ ચારિત્ર જે છે એ મહત્વની વસ્તુ છે. અને અને અનંતાનુમંદી કસાય જાય છે એ બહુ મોટી વાત છે. એના પછીથી હવે એને અનંત ભવ થવાના નથી. અપ્રત્યાખ્ય અનાવરણ ક્રોધ માન માયા લોભ જે છે એને છે, એટલે કે જે પૂરેપૂરું અહીં ચારિત્ર આવ્યું નથી એટલા માટે સ્વરૂપ આચરણ ચારિત્ર છે, સંયમ આચરણ ચારિત્ર નથી. તો એ ચોથા ગુણસ્થાનની વાત ઘણી છે. ચોથા ગુણસ્થાન વિશે ઘણો વિસ્તાર થાય એવું છે. સમ્યક દર્શનની વાત છે, સંકિતીની વાત છે, એની માન્યતા, એના વિશ્વાસ, એની શ્રદ્ધા, એને આત્માનું દર્શન અને એને પોતાના સ્વરૂપ નું જ્ઞાન, આ બધી વાતોનો ઘણો વિસ્તાર સૂક્ષ્મતાપૂર્વક ગુરુદેવે એમના પ્રવચનોમાં વારંવાર કર્યો છે અને એ બધું જ સમજવા જેવું છે. સમ્યક દર્શનથી ચોથા ગુણસ્થાનથી જ ધર્મની શરૂઆત થાય છે. ત્યાં સુધી કોઈ ધર્મ નથી, ત્યાં સુધી કોઈ મોક્ષનો માર્ગ નથી. મોક્ષ માર્ગની શરૂઆત ત્યાંથી થાય છે. એટલે કે એ ચોથું ગુણસ્થાન જેને આવ્યું છે, સમ્યક દ્રષ્ટિ થયો છે, એ બીજ થઈ છે. અને પૂર્ણતા એટલે પૂનમ એ જયારે કેવળ જ્ઞાન પ્રગટ કરશે ત્યારે એને થશે, અને છેવટે પછી એ બાકીના ચાર અઘાતી કર્મો જે છે ચાલ્યા જતા એને મોક્ષ થશે. એટલે આ શરૂઆત છે એટલું જ નહીં, પણ એ માર્ગ અનુસારી છે, માર્ગને અનુસરનારો છે. હવે એ નક્કી થઈ ગયું છે, એને માટે હવે બીજી વાત કોઈ રહી નથી. અને આંગળીને વેઢે ગણાય એટલા જ ભવ એને થવાના છે, એ વાત પણ નિશ્ચિત છે. એટલે ચોથું ગુણસ્થાન તો બહુ મહત્વનું છે. ચોથું ગુણસ્થાન જેને આવે છે, સમ્યક દર્શન પ્રગટ થાય છે, એ તો બાજી જીતી ગયો છે. એને તો હવે અનંત ભાવ રહ્યા નથી. અનાદિથી જે મિથ્યાત્વ હતું એ સમ્યક દર્શન થતા ચાલ્યું જાય છે. એટલે મોહની ભલે ને અનંત કાળનું પડ્યું હતું તો પણ સંકિત થતા એ ચાલ્યું જાય છે. આ તો અદભુત દશા છે, અને એનો જ પુરુષાર્થ આ કાળમાં હોય એ જ કરવા જેવું છે, બીજું કંઈ કરવા જેવું નથી. સમજ્યા વગર સમ્યક દર્શન વિના ચારિત્ર લઈને જે ચાલી નીકળે છે એ આગળ ઉપર ચારિત્ર તરફની જ સભાનતા રાખી અને ચારિત્રમાં અને ચારિત્રમાં એટલે કે એ જે ચારિત્ર માને છે એવા ચારિત્રમાં. નિશ્ચયથી તો એને ચારિત્ર કહેવાતું નથી, એ વ્યવહાર ચારિત્ર પણ એને કહી શકાય નહીં. કેમ કે નિશ્ચય ચારિત્ર નથી એટલે, તો એવા સમ્યક દર્શન રહિત જે જીવો દીક્ષા ગ્રહણ કરે છે અને નિશ્ચય ચારિત્ર પ્રગટ નથી કરી શકતા, એ તો શુભ ભાવને લીધે થઈ અને સામાન્ય દેવલોકના દેવ થાય છે, વૈમાનિક દેવ થતા નથી. અને પછી એ ભાવ દેવનો કરી અને એટલા હજારો વર્ષનું આયુષ્ય પૂરું કરી અને મોટે ભાગે એ સામાન્ય મનુષ્ય કે પછી તિર્યંજમાં એ ચાલ્યા જાય છે, એ તિર્યંજમાં, કેમ કે એમાં દેવના ભાવની અંદર એને ઈર્ષાનો ભાવ ખૂબ હોય છે અને પોતાનું માનહાનિને કારણે એને આર્ત ધ્યાન થતું હોય છે, એટલે એને એવા કર્મ બંધાય છે. કેમ કે ત્યાં એ દેવમાં તો હલકો દેવ થાય, નાનો દેવ થાય, અને અહીંયા તો એ પૂજાતો હોય, મોટો ગણાતો હોય, એટલે ત્યાં જઈ અને એને પોતાની માનહાનિ અનુભવાય છે. એટલે હજારો વર્ષ સુધી એવી, કેમ કે ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું હોય છે દેવનું, એટલે એવા હજારો વર્ષ સુધી એ જ રીતે એ આર્ત ધ્યાનને ઈર્ષાના ભાવને આસક્તિના ખૂબ ભાવને એને લીધે થઈ અને એને તિર્યંજમાં જવાનું બહુ સહજ થાય છે. દેવમાંથી તિર્યંજમાં જાય, કેમ કે સમ્યક દર્શન નથી ને એટલે, એટલે સમ્યક દર્શન વિના માત્ર ચારિત્ર લઈ લેવાથી કંઈ થતું નથી. એવું તો અનંતવાર ચારિત્ર લીધું છે, એવા તો અનંતવાર મુનિ થયા છીએ, પણ એથી કંઈ થતું નથી. સમ્યક દર્શન પ્રગટ કરવું એ જ સાચો પુરુષાર્થ છે અને એ જ કરવા જેવું છે. પછી ચારિત્રનો પુરુષાર્થ તો આપોઆપ અંદરમાંથી જ ઉગી નીકળશે. પછી ચારિત્રના પુરુષાર્થ માટે એ અંદરમાંથી જ એવા ભાવ થશે અને ચારિત્ર લેવાઈ જશે. એટલે દીક્ષા લેવાની ઉતાવળ કરવી, દીક્ષા લઈ લે એટલે કંઈક થઈ જાય છે એવી માન્યતા જે વર્તમાનમાં ચાલી રહી છે, અને સમજ્યા વગર, અભ્યાસ વિના, શાસ્ત્રોનો પણ અભ્યાસ ન મળે, સમ્યક દર્શનની વાત પણ સાંભળી ન હોય, અનુભૂતિ કોને કહેવાય એની પણ સમજ ન હોય, અને લોકો દીક્ષા લઈને ચાલી નીકળે છે, એ બિચારા શુભ ભાવમાં એ આયુષ્ય પૂરું કરે છે અને સામાન્ય હલકા દેવ થાય છે. તો એ સમ્યક દર્શન સંબંધીની વાત કરી, એમાં અવિરતિ સમ્યક દ્રષ્ટિ, એટલે જેને અવિરતિ કહ્યું છે એ સંયમ આચરણ ચારિત્રની અપેક્ષાથી અવિરતિ કહ્યું છે. હવે આગળ છે એના પછીનો પ્રશ્ન 214, એટલે પાંચમું ગુણસ્થાન, દેશવિરતિ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? દેશવિરતિ ગુણસ્થાન હોય છે એટલે બીજો કસાય જાય છે, કસાયની બીજી ચોકડી, ક્રોધ માન માયા લોભ, એ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન માયા લોભના ઉદયમાં જોડાવાથી જો કે સંયમ ભાવ થતો નથી, તો પણ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન માયા લોભના અભાવથી શ્રાવકનું નિશ્ચય દેશ ચારિત્ર થાય છે, તેને જ દેશ વિરતિ નામનું પાંચમું ગુણસ્થાન કહે છે. પાંચમા ગુણસ્થાનમાં બે કસાય જાય છે, એટલે કે પેલું પ્રત્યાખ્યાન હતું જ નહીં, ચારિત્ર હતું જ નહીં, એને બદલે હવે દેશ ચારિત્ર છે, થોડું ચારિત્ર છે, એટલે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ન હોવું એનું નામ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન નથી એમ કહો કે અપ્રત્યાખ્યાન છે. તો એ બીજો કસાય જે છે તે અપ્રત્યાખ્યાન આવરણ, એ ક્રોધ માન માયા લોભ એ હવે નથી, અને બે કસાય એ રીતે ગયા છે. અનંતાનુબંધી કસાય ગયો છે, અપ્રત્યાખ્યાન એટલે બિલકુલ ચારિત્ર ન હોય એવું, એટલે હવે બિલકુલ ચારિત્ર ન હોય એવું નથી, એટલે કે થોડું ચારિત્ર છે, થોડું ચારિત્ર છે, એને દેશ ચારિત્ર કહેવામાં આવે, દેશ એટલે થોડું, થોડો ભાગ, એટલે એવું ચારિત્ર એને છે, એને દેશવિરતિ કહેવામાં આવે છે. દેશવિરતિ સમ્યક દ્રષ્ટિ, ખરેખર તો આખો ગુણસ્થાનનું નામ એમ છે, દેશવિરતિ સમ્યક દ્રષ્ટિ. ચોથે અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહ્યો હતો, હવે અહીંયા એને થોડું ચારિત્ર છે એટલે દેશવિરતિ સમ્યક દ્રષ્ટિ કહ્યું, એટલે બીજો કસાય એનો કે અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાન હોય જ નહીં, સંયમ હોય જ નહીં, એ વાત હવે રહી નહીં. એટલે શું હોય? તો એને 12 વ્રત હોય, એ 12 વ્રતધારી શ્રાવક થયો, તો 12 વ્રત હોય એમાં એને અતિચાર હોય, એમાં વ્રતના કોઈ અતિચાર પણ હોય, અને એને એને ખ્યાલમાં પણ આવે અને એને દૂર કરવાનો પ્રયત્ન પણ કરે, અતિચાર દૂર કરવાનો એ પૂરેપૂરો પુરુષાર્થ પણ કરે. દિગંબર માન્યતા પ્રમાણે આપણે કહીએ તો એને પ્રતિજ્ઞા હોય, 12 વ્રત તો હોય એટલું જ નહીં, 12 વ્રત તો એ બીજું છે, દર્શન પછી 12 વ્રત હોય, એ રીતે 11 પ્રતિમા કહેવામાં આવે, 11 પ્રતિમાધારી હોય ત્યાં સુધી એ શ્રાવક ગણાય, અને એ 11 પ્રતિમાધારી છે એ તો ક્ષુલક હોય છે, એને તો એક લંગોટી જ હોય છે, અને એ તો પછી મોટે ભાગે એ નગ્ન મુનિ દીક્ષા ગ્રહણ કરવાના હોય છે, એવા ક્ષુલક હોય છે. તો એ દશા છે જેને આપણે શ્રાવક કહીએ છીએ, એ પાંચમું ગુણસ્થાન છે, એ વ્રત સહિતનું છે અને એ દેશ ચારિત્ર છે. એમાં બે કસાય ગયા છે અને એને જ્ઞાનનો ક્ષયોપશમ, જ્ઞાનનો ઉઘાડ એને ચોથા ગુણસ્થાન કે છે એના કરતા વિશેષ હોઈ શકે છે, એવો હોય છે વિશેષ. બીજી વાત કે એ પોતે પોતાના સ્વરૂપમાં ફરીથી પાછો જવાનો, ત્યાં ટકી રહેવાનો, લીનતાનો પુરુષાર્થ કરતો હોય છે, તો એમાં પણ એ વારંવાર કરે છે. જે ચોથા ગુણસ્થાને જે છે એના કરતા એનો એ તરફ પુરુષાર્થ વિશેષ હોય છે. અને એ પોતે પોતાના સ્વરૂપમાં ચોથા ગુણસ્થાને કે જે જીવ છે જે જેટલી વાર જાય છે એના કરતા વધારે વખત જાય છે, ત્યાં ટકવાનો સમય પણ વધે છે, જ્ઞાનનો ઉઘાડ પણ વધારે થાય છે. અને એ ચોથા ગુણસ્થાને કે જે જીવ એ વખતે નિદ્રા કરે છે એના કરતા એ વધારે નિદ્રા કરે છે. માન્યતાઓ એની સમ્યક છે પણ એમાં એ દ્રઢતા વધે છે. અને પેલા સમકિત આચરણ ચારિત્ર વખતે જે આઠ ગુણ આઠ અંગો પ્રગટ્યા હતા એમાં પણ એને ઘણી શુદ્ધિ થઈ ગઈ હોય છે, એટલે એને શુદ્ધિની વૃદ્ધિ વિશેષ છે, શુદ્ધિની વૃદ્ધિ વિશેષ છે. અને એની તૈયારી હવે શ્રામણે પ્રગટ કરવાની થઈ રહી છે એમ કહીએ તો ચાલે, એવી એ દશા છે. પાંચમું ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાને એને દેશ ચારિત્ર છે અને સમ્યક દર્શન સહિત છે. એ એવો જીવ એ જ્યારે છઠ્ઠું ગુણસ્થાને જાય છે, એટલે કે છઠ્ઠા ગુણસ્થાનને અનુરૂપ એ ચારિત્ર લઈ લે છે, પછી એ ધ્યાનમાં એ સાતમા ગુણસ્થાને જાય છે. ચોથા ગુણસ્થાને પણ એ ચારિત્ર લઈ લે છે તો પણ એ છઠ્ઠા ગુણસ્થાન જેવું બાહ્ય ચારિત્ર હોય છે, અને પછી ધ્યાનમાં એ સાતમું પ્રગટ કરે છે. એટલે ચોથું હોય કે પાંચમું હોય, બંનેમાંથી એ દીક્ષા ગ્રહણ કરી અને સાતમે ગુણસ્થાને ધ્યાનમાં જાય છે. જ્યાં સુધી એ ધ્યાનમાં સાતમું ગુણસ્થાન જેવી દશા નથી પ્રગટ કરતો, ત્યાં સુધી જો ચોથે છે તો ચોથે જ કહેવાય, પાંચમે છે તો પાંચમે જ કહેવાય, ભલે બાહ્યમાં એને છઠ્ઠા ગુણસ્થાન જેવું ચારિત્ર હોય તેમ છતાં પણ. એટલે મહત્વ અંતરંગ દશાનું છે. અંતરંગ દશા એ સાતમા ગુણસ્થાન જેવી જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એ છઠ્ઠું કહેવાતું નથી. એટલે સાતમેથી બહાર આવે છે ત્યારે છઠ્ઠે હોય છે એમ જે કહીએ છીએ, તો એ સાતમે ગયો છે તો જ એ છઠ્ઠે છે, અન્યથા એ છઠ્ઠું કહેવાતું નથી. તો એ ચોથું ને પાંચમું ગુણસ્થાનની વાત કરી. હવે અહીંયા જરા વાત કરે છે કે પાંચમા આદિ ઉપરના સર્વ ગુણસ્થાનોમાં પણ નિશ્ચય સમ્યક દર્શન અને તેનું અવિનાભાવી સમ્યક જ્ઞાન અવશ્ય હોય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંનેને અવિનાભાવી સંબંધ છે. દર્શન અને જ્ઞાનને અવિનાભાવી સંબંધ છે, એટલે એકબીજા એક વિના બીજું હોય નહીં, એવો અવિનાભાવી સંબંધ છે, એક વિના બીજું હોય નહીં. એટલે એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને હોય છે. હવે એના પછી છે પ્રશ્ન 215, એમાં છઠ્ઠા ગુણસ્થાનની વાત છે. પ્રમત વિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? છઠ્ઠું પ્રમત વિરત અને સાતમું અપ્રમત વિરત, એટલે છઠ્ઠા ગુણસ્થાન સંબંધી વાત કરી છે. અહીંયા ત્રણ કસાય જાય છે. છઠ્ઠું ગુણસ્થાન આવે છે એટલે હવે એને છઠ્ઠા ગુણસ્થાનની દશા આપણે પહેલા જ સ્પષ્ટ કરી કે સાતમેથી છઠ્ઠે આવે છે અને સાતમું તો એને ધ્યાનમાં આવે છે, એટલે છઠ્ઠે ગુણસ્થાને છે ત્યારે એને વ્રત તપ બધું બરાબર હોય છે. એ વ્રત તપ જે છે તે બરાબર હોય છે, એટલે હવે એને ત્રણ કસાય ગયા છે, એને ત્રણ કસાય ગયા છે. એને માત્ર એક ચોથો સંજ્વલન કસાય છે એના ક્રોધ માન માયા બાકી રહ્યા છે, એ સિવાય એને ત્રણ કસાય ગયા છે. એટલે ઉત્તરમાં એ વાત ત્યાંથી જ લીધી છે કે સંજ્વલન અને નો કસાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી સંયમભાવ તથા મલજનક પ્રમાદ એ બંને એક સાથે થાય છે. સંયમભાવ છે તથા મલજનક પ્રમાદ એ બંને એક સાથે થાય છે. હવે મળજનક મલિનતાની વાત છે તો એ મલિનતા કઈ તો પ્રમાદ રૂપે લીધી છે, એ પ્રમાદ રૂપે લીધી છે એટલે જ એનું નામ એ પ્રમત્ત વિરત કહેવામાં આવ્યું છે, એ પ્રમત વિરત કહેવામાં આવ્યું છે. તો પ્રમાદ છે તો છઠ્ઠા ગુણ સ્થાને પ્રમાદ કયા પ્રકારનો છે, પ્રમાદ કયો છે તો પ્રમાદ એટલે પોતે પોતાના સ્વરૂપમાં જતો નથી અને શુભ ભાવમાં વર્તે છે એટલે પ્રમત કહેવાયો, બીજો કોઈ પ્રમાદ નથી. એ છઠ્ઠા ગુણ સ્થાને છે ત્યારે પોતે શાસ્ત્ર લખે છે કે સ્તુતિ વગેરે કરે છે, શિષ્યોને સમજાવે છે, એ બધું જે કરે છે તો એ સ્વરૂપમાં જવાની અપેક્ષાએ એને પ્રમાદ કહ્યો, કેમ કે શુભ ભાવ છે. ત્યારે સાતમે એવો શુભ ભાવ નથી, એ પોતે પોતાના સ્વરૂપમાં છે એટલે એ અપ્રમત કહેવામાં આવ્યું. અહીંયા આ પ્રમત કહ્યું, પેલું અપ્રમત કહ્યું એટલે મલિનતા અહીંયા એમ સમજવા જેવી મલિનતા નથી કે ત્રણ કસાય ગયા અને માત્ર સંજોલન કસાય અને નો કસાય રહ્યા છે, અને એવા સંજોલન કસાય તો કેટલો બધો મંદ છે, અતિ મંદ છે, એ તો ઘણું નામ ટકતો પણ નથી, એ ભાવ એનો ટકતો નથી એવી એની ઊંચી દશા હોય છે. પણ એમ છે હજી સંજોલન કસાય હજી ગયો નથી એ અપેક્ષાએ અહીંયા એમ કહેવામાં આવ્યું કે પ્રમત વિરત. અને બીજી વાત કહીએ તો એને શુભભાવ છે, શુભભાવ છે એટલે નો કસાય પણ છે અને સંજલન કસાય પણ છે. એના અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાનાવરણી કસાય અને પ્રત્યાખ્યાનાવરણી કસાય, ત્રણ કસાય એટલે કે 12 પ્રકૃતિ, ક્રોધ માન માયા લોભ ત્રણેયના ગણીએ તો 9 પ્રકૃતિ, 9 પ્રકૃતિ એ ગઈ છે અને 3 પ્રકૃતિ એની દર્શન મોહનીયની તો ગઈ જ છે એટલે એમ 12 પ્રકૃતિઓ તો એને એમાંથી ગઈ છે મોહનીય કર્મની. અને નો કસાય છે એમાં પણ અતિ આમ જોવા જઈએ તો તીવ્ર ઉદયથી જોડાય છે, પણ હવે નો કસાય કેવા છે હવે એ પણ એ પ્રમાણમાં એના મંદ હોય છે, એ પણ એના મંદ હોય છે. એનું જોડાણ જે થાય છે સંજોરણ કસાય ની સાથે ગમે તેટલું તીવ્ર થાય તો પણ શું છે કે કસાય જ જયારે મોળો છે, એ કસાય જ બહુ જ મોળો જતિ અલ્પ છે તો પછી બીજું શું થવાનું છે. એટલે અહીંયા સ્પષ્ટતા અહીંયા આપી છે કે જોકે સંજ્વલન અને નો કસાયનો ઉદય ચારિત્ર ગુણના વિરોધમાં નિમિત્ત છે, તથાપિ એવું છે છતાં પણ પ્રત્યાખ્યાનાવરણ કસાયનો અભાવ થવાથી પ્રાર્દુર્ભૂત સકલ સંયમ છે. એટલે સંયમ, સકલ સંયમ એને કહેવામાં આવ્યો છે. તેથી આ ગુણસ્થાન વર્તી મુનિને પ્રમત વિરત અર્થાંત ચિત્રલાચરણી કહેવાય છે. પ્રમત વિરત અર્થાંત ચિત્રલ આચરણી કહેવાય છે. ચિત્રલ આચરણી એટલે ચિત્રલ આચરણી, ચિત્રલ આચરણ છે એમ કહેવાય છે. આ એક બીજો શબ્દ મૂક્યો છે. પ્રમત વિરતની અંદર પ્રમતની વાત આપણે જે કરી તે એ પ્રમાણે છે, એને શુભ ભાવ વર્તે છે એટલું પ્રમત છે. એના પછી 216 પ્રશ્નમાં કહે છે કે અપ્રમત વિરત સાતમું એ ગુણસ્થાન કેવું છે, એનું સ્વરૂપ શું છે. ઉત્તરમાં અહીંયા આપ્યું છે કે જીવના પુરુષાર્થથી સંજ્વલન અને નોકસાયનો મંદ ઉદય થાય છે અને ત્યારે પ્રમાદ રહિત સંયમ ભાવ પ્રગટે છે, તે કારણથી આ ગુણસ્થાન વર્તી મુનિને અપ્રમત વિરત કહે છે. અપ્રમત વિરત કહે છે એ જીવ પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ દશામાં ધ્યાનમાં હોય છે, એ સાતમા ગુણસ્થાનની દશા છે. અને એ વખતે એને 4 કસાય ગયા છે એટલે સંજલન કસાય પણ ગયો છે એટલે એ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા એ દશાને એને પ્રગટ કરી છે. એ વખતે સંજલન અને નો કસાયનો મંદ ઉદય થાય છે અને ત્યારે પ્રમાદ રહિત સંયમ ભાવ પ્રગટે છે, એ મંદ થઈ જાય છે. હવે છે જ વસ્તુ કસાય જ મંદ છે, અતિ મંદ છે અને છતાં પણ એમાં એનો ઉદય પણ મંદ ઉદય વર્તે છે એટલે એ સંયમ છે અને એ સંયમ છે પ્રમાદ રહિત સંયમ છે એમ કહ્યું. એટલે કે શુભ ભાવ હવે એને થતા નથી. હવે એ સાતમા ગુણસ્થાનની દશામાં એને શુભ ભાવ પણ હોય, એની છઠ્ઠે શુભ ભાવ હોય છે એટલે છઠ્ઠે સાતમેમાં એવું છે કે સાતમે થી છઠ્ઠે આવી જાય, પાછો સાતમે જાય, પાછો છઠ્ઠે આવે, એમ છઠ્ઠે સાતમે મુનિ હોય છે. અને પછી એમાં ઉગ્ર પુરુષાર્થ પૂર્વક એ સાતમે જયારે શ્રેણી ચડે છે એટલે ત્યાં ને ત્યાં ઠરી જાય છે, તો આગળ પછી પહેલું શુક્લ ધ્યાન ને પછી બીજું શુક્લ ધ્યાન ને એ પ્રમાણે આગળ શ્રેણી ચડે છે અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. અહીંયા તો એ પ્રમત નથી એટલે અપ્રમત થયો, એને શુભ ભાવ પણ હવે રહ્યા નથી, પ્રમાદ રહિત છે એવી એની દશા છે. એના અપ્રમત વિરત ગુણસ્થાનના ભેદની અહીંયા વાત કરી છે. 217માં પ્રશ્નમાં લીધું છે કે એના બે ભેદ છે. અપ્રમત વિરત સાતમું ગુણસ્થાન છે, એના બે ભેદ છે. અને એ બે ભેદ કયા છે? તો કે સ્વસ્થાન અપ્રમત વિરત અને સ અતિશય અપ્રમત વિરત. હવે આવા બે ભેદ પાડવાની શું જરૂર પડી? બહુ સહેલાઈથી સમજાય એવી વાત છે કે સાતમે ગુણસ્થાને તો આપણે કહીએ, પણ એ સાતમેથી છઠ્ઠે આવે, સતમે છઠ્ઠે સાતમે છઠ્ઠે વાળો હોય, અને બીજો એવો હોય કે સાતમેથી આગળ પોતે શ્રેણી ચડતો હોય, એટલે એ અપેક્ષાથી એ દર્શાવવું છે, એ જુદા પાડવા છે, એટલા માટે થઈ અને અહીંયા બે ભેદ લેવામાં આવ્યા છે. એટલે 218ની અંદર એ વાત અને 219માં એની સ્પષ્ટતા કરી છે. પ્રશ્ન 218માં સ્વસ્થાન અપ્રમત વિરત કોને કહે છે, અને 219માં સ અતિશય સાતિશય અપ્રમત વિરત કોને કહે છે એના જવાબ આપ્યા છે, એ આપણે સાથે લઈએ. સ્વસ્થાન અપ્રમત વિરત એટલે કે જે હજારો વખત છઠ્ઠાથી સાતમા ગુણસ્થાનમાં અને સાતમાથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે અને જાય તેને સ્વસ્થાન અપ્રમત વિરત કહે છે. સાતમેથી છઠ્ઠે, છઠ્ઠેથી સાતમે, સાતમે છઠ્ઠે, સાતમે છઠ્ઠે જે ઝૂલતા મુનિ એમ કહેવાય છે, એ સ્વસ્થાન અપ્રમત વિરત છે. અને 219માં આપ્યું છે સ અતિશય એટલે સાતિશય અપ્રમત વિરત કોને કહે છે, તો કે જે શ્રેણી ચડવાની સન્મુખ હોય તેને સાતિશય અપ્રમત વિરત કહે છે. શ્રેણી ચડવાની સન્મુખ છે, શ્રેણી ચડવાની નજીક છે, એને સાતિશય અપ્રમત વિરત કહે છે. બીજી એક વાત છે કે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનમાં રાગની વાત જે છે તો એમાં સાતમે ગુણસ્થાન કે એને પોતાને પણ ખ્યાલમાં ના આવે એવો સૂક્ષ્મ રાગ હોય છે, જ્યારે છઠ્ઠે એને ખ્યાલમાં આવે એવો રાગ હોય છે અને ન ખ્યાલમાં આવે એવો બંને રાગ હોય છે. પોતાને ખ્યાલમાં પણ ના આવે એવો રાગ એને સાતમા ગુણસ્થાને છે, અને છઠ્ઠે ખ્યાલમાં આવે એવો અને ન ખ્યાલમાં આવે એવો બંને પ્રકારનો રાગ હોય છે. ખ્યાલમાં આવે એટલે એને ખ્યાલ છે કે આ શુભ ભાવ છે તે રાગ છે એમ ખ્યાલમાં આવે એવો એ શુભ ભાવ, જે સાતમે નથી હોતો, એને પોતાને ખ્યાલમાં આવે એવો કોઈ રાગ એને હોતો નથી. કેવળી ગમ્ય રાગ હોય છે એ પોતાને ખ્યાલમાં ના આવે, પણ કેવળીને ખ્યાલમાં આવે એવો રાગ એને હોય. અને એ સાતમા ગુણસ્થાનના આ બે ભેદ કયા? સ્વસ્થાન એટલે જે છઠ્ઠે સાતમે, છઠ્ઠે સાતમે થાય છે તે, અને સાતિશય એટલે જે શ્રેણી ચડવાની સન્મુખ હોય તે, એમ અપ્રમત વિરતિના બે ભાગ લીધા. હવે અહીંયા આગળ શ્રેણી ચડવા અને પાત્ર કોણ છે ત્યાંથી આખી વાત હવે કરે છે. તો એ આપણે 220 પ્રશ્નથી શ્રેણી ચડવા વિશેની વાત અને એ આગળના પ્રશ્નો શ્રેણી વગેરેના આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 219 પ્રશ્ન સુધી રાખીએ છીએ. 220 પ્રશ્નથી આવતી વખતે સ્વાધ્યાય કરીશું. તો આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.